वशिष्ठ जी महाराज कुलगुरु मात्र राजकुमार ना नहीं पर भगवान ना गुणों एमनी एक अवस्था नु वर्णन करी दर्शन करी ने कहवा लाग्या आयस होय तो करो गोसाई અને કહી દીધું વશિષ્ઠજી મહારાજ કે આપ તો આ સૃષ્ટિના સર્વ સમસ્ત સર્વોપરી છો, સમસ્ત એટલે હું તમને ઓળખી ગયો છું, તમે કોણ છો, અને તમારો જે વિનય વિવેક છે તે એ તો સાહજિકતા છે, આવો હોય કેમ નહીં. રામ કસન તુમ કહો અસ, આ તો સાહજિકતા છે. જેમ બરફ એટલે ઠંડો લાગુ એની સાહજિકતા છે, ગરમી અગ્નિ એટલે દઝાડવું એનો સ્વભાવ છે, એમ આપ પણ જે પરમ સ્વરૂપ છો એટલા માટે આપનું આ વર્તન, આપનો આ વ્યવહાર એ સાહજિક છે. રામ કસન તુમ કહો અસ, તમે આમ કેમ જે અપેક્ષા રાખી હોય એ પ્રમાણે જ નીકળે, કારણ ભગવાન એ ભગવાન છે, એમાં કોઈ વિકૃતિ બોલવાની અંદર પણ ન હોઈ શકે. એટલે તમે આવા હોવો જ, આવા ન હોય એવું બની શકે જ નહીં. રહંસ વંશ અવતંશ, આપ તો આ વંશની અંદર, રઘુવંશની અંદર હંસ બનીને અવતરીને આવેલા છો, આપ સામાન્ય નથી. બરની રામ ગુણશીલ સ્વભાવ, બસ ભગવાનનો આ સ્વભાવ, એમનો વ્યવહાર, એમનો પ્રેમ, આ બધાનું ખૂબ સરસ વર્ણન કરી, કારણ કે સમજ્યા છે કે આ તો સાક્ષાત પરબ્રહ્મ છે, એટલે લાવને એમની સ્તુતિ કરી લઉં, એમને ભજી લઉં. માત્ર રાજકુમાર નથી એટલે વશિષ્ઠજી મહારાજ ભગવાનની પાસે રામ એમના ગુણશીલ સ્વભાવનું વર્ણન કરીને ખૂબ જ ભાવપૂર્વક પ્રેમ અને ઉત્સાહથી પુલકી તન બોલે, પ્રેમ પુલકી મનીરાવ, ખૂબ જ આનંદ વિભોર થઈને, આનંદની અંદર ડૂબી જઈને કહેવા લાગ્યા, જે વાત કહેવાની છે તે હજુ હવે સમાચાર જે છે, જે સંદેશો મુખ્ય આપવાનો છે એ વાત તો આટલું બધું કહ્યા પછી એક શરૂઆત કરી. રામ ધામ શિખ દેન પઢાએ મોકલ્યા, અને આવ્યા ત્યાં સુધીમાં આટલી બીજી ઘણી વાતો કરી. એમાં ભગવાનના સ્વરૂપને ઓળખી લીધા પછી કહે છે કે હું આપને આવી સલાહ કે આવું સૂચન કે આવું વિધિવિધાન કહેવા વાળો હું કોણ? આપ તો એ બધાથી સર્વજ્ઞ છો, સર્વજ્ઞાતા છો, એટલે મારે એ આપવાનું હોય, છતાંય એક વ્યવહાર છે. ભૂપ ભૂપ સજેવ અભિષેક સમાજ, હું આ સમાચાર લઈને આવ્યો છું. મહારાજે દશરથજીએ અભિષેક માટેની, રાજ્યાભિષેક માટેની બધી જ તૈયારીઓ કરી દીધી છે, અને ઈચ્છે છે તમને યુવરાજ પદે સ્થાપવા માટે, અભિષેક કરવા માટે. હે રામ, જે કંઈ એના નિયમો છે એ બધા જ નિયમોનું તમે અનુસરણ કરજો. બધા જુદા જુદી રીતે વાત નથી કરી, જે માત્ર તેજીને તો ટકોર જ હોય. રામ કરાવું સબ સંજમ આજ, જે કંઈ કરવાનું છે પ્રભુ આપ જ કરી લેજો, કેમ કે આમ આપ કોણ છો, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થા. બધું જ કરવાને આપ સમર્થ છો, એટલા માટે રામ કરવ સબ સંયમ, બધા જ સંયમ વાળા આપ છો, બધા સંયમને બનાવવા વાળા નિર્માણ કરવા વાળા આપ જ છો. એટલે વશિષ્ઠ મહારાજ કે હું તમને કેવી રીતે કહી શકું, જે પોતે જ માલિક હોય, પોતે જ એનો સર્જનહાર હોય, એને કહેવાની કઈ હિંમત હોય? તો રામ કરવ સબ સંયમ, આપ બધા સંયમોને બનાવવા વાળા, એની રચના કરવા વાળા છો, અને આપ પણ એને અનુસરો. પણ એ તે પહેલા કહું, જો વિધાતા એને પરિપૂર્ણ રીતે પાર ઉતારે તો, જો વિધિ કુશલ નિબાહેકા, આ જે કઈ વ્યવહાર થવાનો છે એ વિધાતાને જો સાનુકૂળ હોય, સંમત હોય, તો જો આ બધું પાર ઉતરે તો મારી આપના અભિષેક માટે જે કઈ સાથ તૈયાર કરવામાં આવ્યો છે એનું વિધિ વિધાન આપ આપની રીતે સંભાળી લેજો. જે વાત કહેવાની બહુ ટૂંકમાં કહી દીધી, ફક્ત બે જ ચોપાઈ ની અંદર વાત કરી દીધી. રામ કરવ સમ સંજમ આજુ, જો વિધિ કુશલ નિવાહે કાજુ, ભૂપ સજેવ અભિષેક સમાજુ, ચાહત દેવ તુમહી યુવરાજ. એ તમને રાજસત્તા આપવા ઈચ્છે છે. બાકી વશિષ્ઠ મહારાજ પોતે જ કહી દીધું હોત, રાજ તમારે જ સંભાળવાનું છે અને અભિષેક થવાનો જ છે. જો વિધિ કુશલ નિભાય, પાછું કે રામ રાજ રાજાએ તમારા અભિષેક માટે કંઈક વિચારી રાખ્યું છે, એટલે ભાવિ શું છે એ કહેવા માટે હજુ વશિષ્ઠજી મહારાજ પોતાના મુખેથી કહેવા તૈયાર નથી. ચાહન દે જો વિધિ કુશલ, એને પાર ઉતારે, વિધાતા પાર ઉતારે તો. આપણે તો ઘેરથી નીકળ્યા છીએ ઘણું સારું કામ કરવા માટે, પણ રસ્તામાં ક્યાંક અટવાઈ પડ્યા કે ભટકાઈ પડ્યા તો છેક આપણે પહોંચવાની તો છેક ઈચ્છા હોય, પણ વિધાતાને ત્યાં ત્યાં સુધી પહોંચાડવાની ઈચ્છા હોય જ નહીં, નથી જવા જોયું. અને એમાં એનું કઈ કલ્યાણ આ રામરાજની અંદર કઈ જો વિધિ નિભાય કાજુ, તો કઈક રામ ને એથી પણ વિશેષ ભગવાન પ્રાપ્ત કરવા પહોંચવાના હશે. એટલા માટે વશિષ્ઠ મહારાજ જે કઈ બોલ્યા છે એ આમ અધ્યાહાર બોલ્યા. અધ્યાહાર એટલે એને ખોટું પણ નહીં અને સાચું પણ નહીં, અધ્યાહાર કહેવાય. ઉપલબ્ધ બોલી દેવા એટલે એનો કોઈ સાર, એનો કોઈ એનું પરિણામ ન આવે. જો આમ થાય તો બસ એ તો મૂકી દીધું. જો વિધિ કુશલ નિભાહે કાજુ, જો વિધાતા આ અવસરને પરિપૂર્ણ રીતે પાર ઉતારે તો તમારો અભિષેક થવાનો છે. બસ આટલી વાત ગુરુ મહારાજ વશિષ્ઠજીએ રામને કહી અને પાછા રાજા પાસે આવ્યા. વશિષ્ઠજી મહારાજ તો જતા રહ્યા, સંદેશો આપીને જે કહેવાની વાત હતી કહી. પણ ભગવાન છે, એમના હૃદયની અંદર થોડોક ખળભળાટ ઉભો થયો. કોઈ પણ મોટી વાત, મોટો પ્રસંગ હોય ને, અને આઈને પહેલે સમાચાર મળે એટલે હૃદયમાં, અંતઃકરણમાં, વિચારોમાં થોડો ખળભળાટ. હે, કેમનું થશે, શું કર્યું, આશ્ચર્ય પણ થાય અને કદાચ હવે કેમનું થશે, શું કર્યું, અનેક પ્રશ્નોની આમ હારમાળા પંક્તિ શરૂ થઈ જાય. એટલે ગુરુ શિખ દે રામ રાવ પહી આવે, રાજા પાસે ગયા વસે. એટલે ભગવાને મનમાં ચિંતન કરવા માંડ્યું, આ શું
एक संग सब भाई
राम हृदय विस्मय એવું આશ્ચર્ય થયું કે હું આ શું સાંભળી રહ્યો છું અને આવું કેમ. આજનો કલયુગનો ભય ન વિચારી શકીએ. ભગવાન છે અને પોતાનો પરિવાર છે એટલે સદબુદ્ધિ તો ત્યાં હોય કે જ્યાં સંસ્કાર હોય, સંપ ત્યાં હોય કે જ્યાં ભગવાનનો વાસ. અને આવી રીતે ખૂબ સરળતાથી નિર્ણય લેવાની વૃત્તિ ક્યારે જાગે કે એનામાં ભજનાનંદ હોય. લઈ લઉં, આપી આટલું લઈ લઉં, વધારે લઈ લઉં, છોકવી લઉં, છીનવી લઉં, ચોરી કરીને એને છુપાવીને લઈ લઉં, એ બધી વાત ત્યાં થાય કે જ્યાં ભગવાન ના હોય, ભગવાનનું ભજન ના હોય. પણ અહીંયા તો ભગવાન સ્વયં પોતે જ છે અને પોતે જ કહી રહ્યા છે જન્મે એક સંગ. બધા ભાઈઓ લગભગ સાથે જ જન્મ્યા છે એટલે બે પાંચ દાડાની અંદર કઈ કોઈ નાનું મોટું તો કોઈ છે નહીં. નાનું કોણ ને મોટું કોણ. અને છતાંય હવે ભાઈઓનો પોતપોતાનો જે, કેમ કે બધાને ભાગ સરખો મળવો જોઈએ. પિતા મહારાજ દશરથજી વડીલ મોટા પુત્ર તરીકે, જ્યેષ્ઠ પુત્ર તરીકે આખું રાજ સોંપી દેવા માંગે એને જ મળે, બીજાને નહીં. ભગવાન ઈચ્છે છે એક પિતાના ચાર પુત્રો છે તો જે કઈ મળવું જોઈએ એ બધાને સમાન મળવું જોઈએ, એકલાને નહીં. આ ભગવાન જ વિચારી શકે કારણ કે સૃષ્ટિનો માલિક છે. દરેકને આપવું, બધાનું છીનવી જૂઠવી લઈ અને દબાવીને બેસી જવું એમ નહીં. આજે સંપત્તિ જો એક બળિયો હોય મોટો તો નાનાને ગમે તેમ આજુબાજુ ફેંકી દઈ બધું દબાવીને એકલો બેસી જાય. એક કોડીએ ના આપે, બધું દબે કે શું છે, શું અહીંયા ગાડી પતી ગયેલું જ કશું નથી. એટલે વડીલ થઈને બધી જ સંપત્તિ પોતાની ભાઈઓની દબાવીને બેસી જનાર તો ખૂબ મળશે. પણ ભગવાન રામ ઈચ્છે કે અમારા પિતા કેવા, કે મારા ત્રણ ભાઈઓ ને અમે ચાર ભાઈઓ છીએ, જે કઈ સત્તા સંપત્તિ છે તે ચારેયને સરખી મળવી જોઈએ, મને એકલાને કેમ. જન્મે એક સંગ સૌ ભાઈ, બધા સાથે જન્મ્યા છે. ભોજન સહન કે સાથે બેસીને ખાધું પીધું છે, કદાચ એક થાળીમાં ચાર ભાઈઓ બેસીને ખાધું છે, સહન સાથે સુતા હશે. અને રમત ગમત જે પણ કેવી લરિકાઈ, બાળપણ પણ જેને લંગોટિયા કહેવાય એ પણ સાથે જ ખેલ્યા રમ્યા છે એકબીજાની સાથે. અને આટલું બધું છે કર્ણ કર્ણવે. હવે એ સંસ્કાર વસ્તુ આવી ગઈ, થોડો સંસ્કાર છે. કર્ણવેદ પણ એક સંસ્કાર છે, ઉપવિત સંસ્કાર એ પણ એક સંસ્કાર, ઉપવિત આપી જે સંસ્કાર છે. ક્ષત્રિય છે, ક્ષત્રિયને પણ ઉપવિત સંસ્કાર વેદે આપેલો છે. બ્રાહ્મણ ક્ષત્રિયને વૈશ્ય આ ત્રણ સુધી તો એને ઉપવિત સંસ્કાર આપવાનો કહેલો છે. પણ પછીથી ધીરે 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 ઘસાતું ગયું. વૈશ્યોની જનોઈ ગઈ, ક્ષત્રિયોની જનોઈ ગઈ, અને હવે બ્રાહ્મણોની જનોઈ જવાબે રાખે છે કેટલા. તો ઉપવિત સંસ્કાર પણ અમારો સાથે થયો, વિવાહ પણ અમારા એક જ મંડપે, આ બધું એક સાથ થયું. સંગ આ બધા જ ઉત્સવો એક સાથે થયા, જેમ સમૂહ લગ્ન થાય, સમૂહજનો થાય, એમ આ બધું સામૂહિક થયું. અને આટલું બધું મારા પિતાએ રાજા તરીકે વિચારીને બધું બધા જ પ્રસંગો સાથે કર્યા, અને આ પ્રસંગ મને એકલાને શા માટે ને કેમ. આ પ્રશ્ન ભગવાન રામને એક વડીલ તરીકે ઉપસ્થિત